તારીખ 23 માર્ચ 1997 કોઈમ્બતુરમાં થયેલ તત્વચર્ચા.
જાગૃતિ ઉપર આધાર છે. જાગૃતિ હોય તો પકડાય, નહીતર પકડાય નહીં. પરિણતિ તો બને જ છે, જેમ કે સંસાર પરિણતિ બધા જીવોને બનેલી છે, પણ કઈ પકડાતી નથી, જાગૃતિ નથી. એટલે એ પણ એ બાજુનો એક વિષયનું વેદન જ છે. પરિણતિ બધાને હોય જ હોય જ, ઉલટી કે સુલટી, પણ પરિણતિ તો હોય જ. સુલટી પરિણતિ છે એ આત્મા સંબંધીની છે, ઉલટી પરિણતિ છે એ સંસાર સંબંધીની છે, પણ પરિણતિ તો બધાને હોય જ. એટલે પરિણતિ રસથી બનેલી છે. રસ તો લીધેલો છે જીવે, રસ તો લે છે, લીધેલો પણ છે, એની પરિણતિ પણ બનેલી જ છે. પણ એને પકડાય નહીં કાંઈ, બે માંથી એક ન પકડાય, કેમ કે એની સાવધાની શું છે, ઉદયમાં છે. જીવની સાવધાની સંસારની અંદર, સંસારના કાર્યો અને સંસારના ઉદયો છે એમાં એની સાવધાની છે. એટલે ત્યાં પકડાયેલો ને પકડાયેલો રહીએ છે, એ પરિસ્થિતિ છે. પછી મુમુક્ષુતામાં આવે ત્યારથી થોડો ફરક પડવા માંડે, અને તીવ્ર ભાવનામાં આવે પછી પરિણતિમાં ફરક પડે, પરિણતિ ઉપર અસર આવે, પરિણતિમાં ફરક પડે તીવ્ર ભાવના. કેમ કે તીવ્ર ભાવનાને લઈને પારમાર્થિક વિષયમાં તીવ્ર રસ પડે, તીવ્ર રસ પડે એટલે પરિણતિમાં ફરક પડે. સંસાર પરિણતિના બદલે આ ભાવનાવાળી પરિણતિ ચાલુ થાય, સંસાર પરિણતિની સામે. હવે શું છે એમાં, તો બહુ શરૂઆતમાં સંસારની પરિણતિ તો ચાલુ જ છે, આ ભાવનાની પરિણતિ શરૂ થાય બહુ બળવાન હોય નહીં, એટલે થોડી તકલીફ આપે છે. એ પરિસ્થિતિ થોડી મુમુક્ષુને તકલીફ આપે છે, મૂંઝવણ પણ થાય, તકલીફ પણ આપે. અને એ પરિસ્થિતિ જરા એવી વિચિત્ર છે કે બેમાંથી એક બાજુનું થઈ જાય તો સારું એમ લાગે, પણ બે બાજુનું જે ચાલે ને એ જરા મુશ્કેલીમાં મૂકે છે. પણ ભાવના વધારવાની, તો કરવાનું શું કે ભાવના વધારવાની, ભાવનાની પરિણતિ વધારવાની, ભાવના વધારવાની, ભાવના તરફની પરિણતિ વધારવાની, એમ કરીને આગળ ચાલવાનું. અને જોરથી એ વાત તો નક્કી રાખવી કે ગમે તેમ કરીને આગળ ચાલવું જ છે, આ દિશામાં આગળ ચાલવું જ છે, ગમે તેટલી મુશ્કેલી પડે. એ ગમે એટલો દર્શન પરિસર પડે, શું અજ્ઞાન પરિસર પડે, તો પણ ચાલવું જ છે, ચાલવું જ છે. અને એમાં સત્સંગ વગેરેની મદદ મળે છે, સત્સંગ મળે તો એમાં મદદ મળે છે. સત્સંગ ન મળે એને તો કોઈ વાર ઘણી તકલીફ પડે છે, કોઈ વાર તો છૂટી જાય છે, પાછો વળી જાય છે જીવન, નાસીપાસ થઈ જાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે, એવું બધું બને છે. સત્સંગ બહુ મોટો આધાર છે, શરૂઆતથી તે બધી અવસ્થામાં સત્સંગ બહુ મોટો આધાર છે.
હા,
પરિણતિ ઉપર ઉપયોગ જાય છે ત્યારે વધારે પોતાનું અંદરનું શું ચાલે છે એ વધારે સમજાય છે, ક્લિયર થાય છે કે મારે શું શું ચાલે છે, એમાં કેવી પરિણતિ ચાલે છે, પોતાની યોગ્યતાનો પણ વધારે ખ્યાલ આવે છે. એટલું લક્ષ પણ પોતા તરફનું આવ્યું એમ પણ છે, કેમ કે વિષય કસાયના દૂષણ કરતા પણ સ્વલક્ષનો અભાવ છે અને પરલક્ષ વધારે છે એ મોટો દોષ છે. અને એવો એ છુપો દોષ છે કે બહુ ભાગ તો મુમુક્ષુને પકડાતો નથી, અને પકડાતો નથી એટલું જ નહીં, સત્સંગ સ્વાધ્યાય ઉપર આવેલી અસરને પણ એ ખાઈ જાય છે. એટલે જેટલું અંતર અવલોકન થાય, પોતાના દોષ જણાય, જેટલું સ્વલક્ષમાં અવાય એ બહુ જરૂરી છે. દરેકને માટે બહુ જરૂરી છે. હા, આપણે આ જે આ લાઈનમાં ચડવા માટેની વેદનાને પાંચેક પ્રકાર વિચાર્યા છે. એક તો પોતાના કરેલા દોષોના પશ્ચાતાપની એક વેદના છે. એક આત્મશાંતિની અપ્રાપ્તિ છે એની વેદના છે. એક સત્સંગની અપ્રાપ્તિની પણ વેદના છે. એક નિજ પરમ તત્વના વિયોગની વેદનાની પણ વેદના છે. એટલે સત્પુરુષનો વિયોગ, પોતાના પરમ સ્વરૂપનો વિયોગ, એમ બે વિયોગની વેદના છે. ચાલતા દોષો સહન ન થાય એની પણ વેદના છે. એમ પાંચેક પ્રકારની વેદના છે. વેદના નથી આવતી એનું દુઃખ થવું જોઈએ, પણ હવે એ તો દુઃખ થાય તો વેદના આવી જાય. એમાં શું છે કે બધામાં એ હેતુ એક છે કે મારે આત્મકલ્યાણ કરવું છે. જન્મ મરણના પરિભ્રમણની વેદના છે કે પોતાના કરેલા પાપો પશ્ચાતાપની દોષની વેદના છે. શું કે સત્પુરુષનો વિયોગ રહે છે એની વેદના છે, કે પોતાના પરમાત્મ તત્વ ના દર્શન નથી થતા એની વેદના છે. એ બધામાં હેતુ સ્વયં એક જ છે કે મારે આત્મકલ્યાણ કરવું છે, એટલે વેદના આવે છે. એટલે એમાં હેતુ કોમન છે, જે હેતુનો ફેક્ટર છે એ કોમન ફેક્ટર છે. પછી વેદનાના પ્રકાર અલગ અલગ ભિન્ન ભિન્ન આવે છે. એ વેદનાનો રિઝલ્ટેડ પોઝિશન એ છે, ઓરિએન્ટેડ પોઝિશન એ આવે છે કે પોતાનો સંપૂર્ણ આત્મકલ્યાણ કરવાનો નિર્ધાર આવે છે. અધૂરું નહીં, કોઈ અધૂરી દશાનું ધ્યેય નહીં, પૂર્ણ દશાનું ધ્યેય. એ વેદનાથી ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ છે. આ 128માં આવશે, કૃપાલુદેવ એ વાત લેશે. પછી ચાર પેરેગ્રાફ પૂરા કર્યા પછી એ વિષયનું મંથન લેશે કે કેવું મંથન ચાલે, અને એ મંથન ઉપરથી પછી કેવો નિર્ધાર કરવો, કેવો કેવા જોરથી નિર્ધાર આવે છે, કેવો બળવાન નિર્ધાર આવે છે એ આવશે. કેમ કે આખું જે પરિપૂર્ણ સિદ્ધપદ છે એ નિર્વાણપદનો પાયો કેટલો મજબૂત હોય એનો ચિતાર કૃપાલુદેવે એ એક પેરેગ્રાફમાં લીધો છે. એ ચિતાર લીધો છે આખો, કે કેટલો મજબૂત પાયો છે. નહીતર મુમુક્ષુની ભૂમિકા એ નબળી ભૂમિકા ગણાય છે, જ્ઞાનીની જેમ બળવાન નથી ગણાતી, અને આત્મવીર્ય એટલું બધું પ્રગટ નથી ત્યાં. તો પણ પાયાનો પથ્થર બહુ મજબૂત હોય છે. એ કૃપાલુદેવના 128 નંબરના એ પેરેગ્રાફથી સ્પષ્ટ થાય છે. બીજી ભાષામાં એમ કહી શકાય કે ખરેખર કૃપાલુદેવે પોતાના અનુભવને લખ્યો છે કે જુઓ આ વેદનામાં આવું ચાલે છે, અને નિર્ધાર આવા મજબૂત થાય છે. સિદ્ધપદ અધર નથી લટકતું, એનો આવો મજબૂત પાયો હોય છે, એના ઉપર સિદ્ધપદનું ચણતર ચાલીને ઠેઠ આખરની મંજિલ આવી છે એ સ્પષ્ટ થાય છે. અહીંથી એટલે મુમુક્ષુ પણ એની ભૂમિકામાં કેટલું જોર કરી શકે છે કે ભલભલા ત્યાગીઓ નથી કરી શકતા એટલું કરી શકે છે. એવા શબ્દો વાપર્યા છે. બાહ્ય ત્યાગ કરવો સહેલો છે, અંદરનું આટલું જોર કરવું એ હજી એકે વાર નથી થયું. લોકો દીક્ષા લઈ લે છે, કુટુંબ પરિવાર ધંધો બધું છોડીને, પણ આ પાયો બાંધવો એ નથી થયો. તો સાચી મુમુક્ષુતા આવે, ને એક વાર ખરી મુમુક્ષુતા આવે તો જ્ઞાન દશા સુધી પહોંચી જાય છે. પછી તો આગળનો રસ્તો સરળ છે. આ તો વગર મૂડીનો વેપાર છે, પછી તો મૂડી હાથમાં આવી, પછી તો તાકાત છે ને વેપાર કરવાનો, તો વગર શક્તિ એ વેપાર કર્યો. પહેલું કઠણ છે, બધાને એ કઠણાઈનો અનુભવ થાય છે, પહેલું કઠણ છે. અને એ તો આપણે એકડો ઘૂંટ્યો ત્યારે હજાર વખત 500 ઘૂંટ્યા પછી એકડો આવડ્યો છે. અત્યારે પછી આપણે ઠેઠ MSc સુધીના પ્રોબ્લેમ કરી નાખીએ છીએ એન્જિનિયરિંગના બધા, પણ પહેલો એકડો ઘૂંટવામાં આપણને તકલીફ કેટલી થઈ છે. હાથ પકડી પકડીને ઘૂંટાવ્યો, હાથ પકડી પકડીને ઘૂંટાવ્યો, માસ્તર હાથ પકડી પકડીને ઘૂંટાવે છે. કરું તો એવું છે, દરેક કામમાં એવું છે. શરૂઆત તો અઘરી જ હોય છે, અને મુશ્કેલી વાળી હોય છે, અને એમાં ટાઈમ લાગે છે, પરિશ્રમ પડે છે. કોઈ નવો ધંધો શરૂ કરો, નવું કારખાનું શરૂ કરો, નવું ભણતર શરૂ કરો, લૌકિકમાં બધે એમ જ છે. કેમ કે એની પ્રેક્ટિસ નથી, અનઅભ્યાસ છે એનો. અભ્યાસ એ બધું સરળ ને સુગમ છે. શરૂઆતમાં આવે તો જોર આવે, પછી આત્મવિશ્વાસ આવે. એમાં શું છે કે જ્ઞાની પાસે તો કેટલીક સંપત્તિ છે, પૈસા વાળા કોઈ ખોટો ખર્ચો કરે તો એને ન દેખાય. પૈસા વાળો માણસ કોઈ થોડો ખોટો ખર્ચો કરે તો એને ન દેખાય, પણ 1200 રૂપિયાના પગારદારને 800 રૂપિયાના જોડા લેવા ન પોસાય. 400 રૂપિયામાં 1 મહિનાની રોટલી ન ખાઈ શકે અને તાવડી પોરો ખાઈ જાય. એ શોખ કરવા જાય કે એણે 800ના બૂટ લીધા કે 1000ના લીધા તો હું 800ના લઉં, તો એની તાવડી પોરો ખાઈ જાય. એટલે નાની પાસે તો કેટલીક શક્તિ છે, અને એ પોતે પોતાનું ઘર સાબુત રાખીને ખર્ચે છે, ઘરે તકલીફ ન પડે એવી રીતે. મુમુક્ષુ પાસે મૂડી નથી, ખર્ચાઈ જાય તો ગયો હોય તો મુશ્કેલી પડી જાય. કેમ કે એનો આત્મરસ કેળવાયેલો છે જ્ઞાનીનો. આની પાસે શું છે? સંસારરસ કેળવાયેલો છે, આત્મરસ તો કેળવવો બાકી છે. એને તો વિશેષ વૈરાગ્ય હોવું જોઈએ. અને એ તો બહારની વાત છે, દેખાવની વાત છે. અંતર વૈરાગ્ય તો જ્ઞાનીનો જ વધારે હોય છે. મુમુક્ષુ ગમે એવો હોય તો એ તો મુમુક્ષુ કરતાં જ્ઞાનીનો જ અંતર વૈરાગ્ય વધારે હોય. અંતર વૈરાગ્ય દેખાય નહીં. કેમ કે કોઈ જ્ઞાની ઇન્દ્ર હોય છે, કોઈ ચક્રવર્તી હોય છે, કોઈ રાજા મહારાજા, કોઈ શેઠ શ્રીમંત હોય છે, એની રીતે જ એને રહેવાનું હોય છે. એના ઉદય પ્રમાણે જે રહે છે. રાજા હોય એટલે કઈ ચિત્રે હાલથીને થોડોક સિંહાસન ઉપર બેસવાનો હશે. એનો દરજી એને એના એના કાપડના ખરીદનારા એનું કાપડ એ રીતે જ ખરીદવાના છે, એનો દરજી એ રીતે જ સિલાઈ કરવાનો છે, એ બતાવવાનું છે. એનો દેખાવ એ રીતે જ બધો આવવાનો છે. એને રસ હોય કે ન હોય, એનો દેખાવ તો એ રીતે જ આવવાનો છે. મોટો ચક્રવર્તી હોય, 6 ખંડનો પથારો હોય, એટલે બહુ મોટો વહીવટ છે એ તો. અહીં તો હિન્દુસ્તાનના વહીવટમાં પ્રાઇમ મિનિસ્ટરનું માથું હડી જાય છે. 12-12, 14-14, 15-15 કલાક ફાઇલો જોવી પડે છે. ચક્રવર્તીને તો આથી આ તો કાંઈ નથી. કાશીરામાં પહેલી પૂણી છે હિન્દુસ્તાનનું રાજ. એટલો મોટો વહીવટ હોય તો એને રસ નથી, કેવડી મોટી વાત! એની તાકાત કેટલી, એની કેટલી શક્તિ! એને સરવાળો માંડેલો છે. 4 દિવસની ચાંદનીમાં હું હારું જોવાનું, આમાં હું જોવાનું, હમણાં પૂરું થઈ જશે, બધી ખેલખલાસ થવાનો છે. તો પોતે પોતાના સાવધાન છે. કોઈ પરિણામ ના સ્વામી જ નથી. હા, ક્ષણિક પરિણામોનું કિંમત જ નથી. બહારની સંયોગોની તો વાત એક બાજુ રહી, ક્ષણિક પરિણામોની પણ કિંમત નથી. ધ્રુવ વસ્તુની જ કિંમત છે. એને તો દ્રષ્ટિ છે, ત્યાં પડી છે. પૂરી શક્તિથી શ્રદ્ધા કામ કરે છે. જ્ઞાનમાં વસ્તુ પ્રત્યક્ષ છે. એનું બળ પણ એવું છે એના પ્રમાણમાં. જે પ્રવૃત્તિ છે એમાં નિરસપણું છે ને, એટલે નહીતર તો એમાંથી નીકળવું જ મુશ્કેલ પડે. પણ પ્રવૃત્તિ કાળે પણ પ્રવૃત્તિમાં રસ નથી, એ મોટી વાત છે. કૃપાળુદેવે તો બહુ સ્પષ્ટ કર્યું, પોતાની દશા ખુલ્લી મૂકીને. નહીતર આ તો બધું રહસ્ય ભરેલી વાતો છે, પણ એમ તો ખુલ્લી મૂકી દીધી. બધી કે આ રેવા શંકરને દેણું ચૂકવીએ છીએ, અને આ કાંઈ જે કમાણી થાય છે એથી કાંઈ નહીં, અમારે કાંઈ એની કોઈ ભવિષ્યની અભિલાષા અમારે કાંઈ છે નહીં, કે આમ કરશું ને તેમ કરશું, પછી દીકરાને પરણાવશું, દીકરીને પરણાવશું, દીકરું કરશું, આમ કાંઈ ન મળે. ભાવ પુરુષાર્થ કર્યો, ચોવીસ વર્ષથી 33 વર્ષ ને 5.5 મહિના ને 20 દિવસ ચૈત્ર વર્ષ પાછળ, લગભગ 10.5 વર્ષની સાધક દશા છે. એકાવતારી પણ ઉર્યું, બાકીના બધા કર્મ ખરી ગયા. કેટલી નિર્જરા કરી ગ્રસ્ત દશા, કેટલી નિર્જરા કરી. એટલે તો એમણે તો એ પોતે લખ્યું છે, આશ્ચર્યની પ્રતિમા છે સત્પુરુષ, છે આશ્ચર્યની પ્રતિમા છે. કેમ કે એની અંદરની વાત કોઈને સમજાય એવું નથી. દરેક પરિણામમાં એક ગુણના પરિણામમાં અસંખ્ય વિભાગ, એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે. કર્ણાનુયોગનો વિષય એવો છે કે કોઈ પણ એક ગુણની એક સમયની પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ છે, જેનો ભાગ ન કરી શકાય એવા તારતમ્ય અંશો છે અનંત. એટલે એમાં સદગુણ હાનિ વૃદ્ધિ છે. ડિગ્રી તો દરેક પરિણામમાં ઓછી વધતી હોય છે. ગુરુદેવ ત્યાંથી લેતા હતા કે આખા વિશ્વમાં અનંત જીવો છે. કેટલા છે? અનંત જીવો છે. કેટલા અનંત છે? કે અત્યાર સુધીમાં સિદ્ધ પરમાત્માઓ અનંત થયા, એના કરતા એક નિગોદના જીવની આ પેલી થાય છે ને, લીલફૂંક થાય છે પાણીમાં, પાણીનો મહેલ, એમાં એકેન્દ્રી જીવ હોય છે, એની કાય છે આ, એ અનંતકાય હોય છે, લીલ છે એ અનંતકાય છે. કેટલી અથવા આ બટેટા છે લ્યો ને, જમીન કંદ, એની એક 100 જેટલી અણી, જેટલી કણી, એમાં અસંખ્ય શરીર છે, કોમન બોડી, અનંત જીવો છે એમાં, ઠાસે ઠાસે નંબર. અત્યારે આપણે બધાને બેડરૂમ જુદા જોઈએ છે, ત્યાં તો કોમન બોડીમાં રહેવું પડે છે. પછી એક એમાં અનંત જીવો કેટલાક સિદ્ધ થયા, એથી અનંત ગુણા જીવો એમાં હોય છે. એક પોઈન્ટમાં વર્તમાન સિદ્ધ છે, ગમે ત્યારના સિદ્ધ લઈ લ્યો વર્તમાનના, એના કરતા એ જીવો અનંતા છે. એક એક જીવને અનંતા ગુણ છે, એ દરેક જીવને અનંત ગુણ છે, અને એ અનંત ગુણની અનંત પર્યાયો એક સાથે પરિણમે છે. એ એક એક પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિછેદ છે પ્રત્યેક ગુણને પર્યાયમાં. એટલું ઝીણું કાયતું છે. સર્વજ્ઞ સિવાય એ વાત ક્યાં હોય? સર્વજ્ઞ સિવાય એટલું કોણ કહી શકે? ઇન્દ્રિય જ્ઞાનનો તો વિષય નથી. આંતરિક ભ્રમણના વંટોળમાંથી નીકળવાનું છે. ઘરના એક સભ્યને કેન્સર થાય ને તો એ રોવા માંડે બધા. મરવાની વાત તો હજી પછી છે, ત્યારે તો બધા રોવે છે, એમાં કાંઈ સવાલ નથી. પણ આ તો મરણનું કારણ દેખાય ને ત્યારે રોવા માંડે બધા. ત્યારે પોતાને થાય ત્યારે એને કેટલું આવે. એની સામે આ વેદના આવી તો સહજ છે, એ તો બહુ મોટી વાત છે. કેન્સર અનંતા કેન્સર થાય એવી ગાંઠ પડી છે. આ તો મિથ્યાતની અજ્ઞાનની સ્વચ્છંદને પ્રતિબંધની જે ગાંઠ છે એ તો અનંત. એક મિથ્યાતના ભાવમાં અનંત પરિભ્રમણનો ગર્ભ પડેલો છે, અનંત જન્મ મરણ કરાવે. કેન્સર તો એક વખત મારે, રસ લે છે પણ જોતો નથી કે આત્મામાં હું આવ્યું. રસ તો હું કરવા લે છે, સંયોગો વૃદ્ધિ થતી જાય છે. હિન્દુસ્તાનમાં તો આમ તો બધા બાપ દાદાથી તો ગરીબ હતા બધા. પછી આ લાખ મળ્યા, 5 લાખ મળ્યા, 50 લાખ મળ્યા, કરોડ મળ્યા, 2, 5, 10 પછી 50, 100, 200, 500, 1000 કરોડ મળ્યા, 2000 કરોડ મળ્યા, એમ જ છે ને. બીજું શું છે, રસ્તો એનો જ છે ને. આત્મામાં શું આવ્યું તો જો, એની મમતા સિવાય, મમતાના રસ સિવાય બીજું શું આવ્યું? એ તો ખાલી નો ખાલી જ છે. અને એ જે રસ લીધો પછી એનો એનો વિયોગનો તૂટાણું આવવાનું જ છે. એ વખતે શું હાલત થશે? બહુ મોટું રિએક્શન આવવાનું. સીધો બેસું જ થાય. જેવું ડાક્ટર હાથ ઊંચા કરે એટલે અહીંયા સુચ્છાન વહી જાય છે મનુષ્યને. મોટાભાગના મનુષ્યો બેભાન દશામાં દેહ ત્યાગ કરે છે. એનું કારણ એ છે, આખી જિંદગી રસ બીજો લીધો છે. જે સંયોગોનો રસ લીધો છે એક ઝાટકે છૂટવાનો પ્રસંગ ઊભો થયો, એમાં કંઈ ચાલતું નથી કોઈનું. પહેલેથી જોતો જાય તો રસ્તો ન ચડે. કાંઈ આવે છે પણ અહીંયા આમાં કાંઈ આવતું નથી, મારામાં કાંઈ આવતું નથી, મારે શું કામનો? મને ન મળે તે મારે શું કામનો? બરાબર. તમારા ઘરમાં મિષ્ટાનના ભંડાર ભર્યા હોય પણ ડાક્ટર કે બટકું ખાતું જ મરી જશો, પછી શું કામના ભંડાર તમારે? શું કામના? તમારા માટે તો નકામી ચીજ છે. એમ જ દરેક સંયોગોનું એવું જ છે.
પરમ સ્કારી ઉલી સદમ જય જય.